南の本土が11ガタゴリンサイチバンビガタゴリンサイウェッジョパノゴリンサイ11ガタゴリンサイया परिणाम मात्र की तारों आत्मा पिंचे सर्वथा पिंचे ये वाद रटीना विषय ने रटी माले ये अनुभव करो नायक भावनों सुदात्मान सुदात्मानी सन्मुख के जन्मों करो ये नाम समय कर सके સમ્યક દર્શનો છે પરિણામ પાત્ર સિદ્ધિ છે એવા પુકારનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે એમ કહ્યું એટલો નહીં છે બતાવ્યો એટલો દ્રવ્યાર્થિક નહીં લો છે પર્યાયની આંખ બંધ કરી
શુદ્ધ નહીં આત્માને એક રૂપ પ્રસન્ન કરે છે
અનેક રૂપ પ્રસિદ્ધ કરતો નથી અને એક અનેક રૂપે પ્રસિદ્ધ કરતો સદી છે. 11, 12 અને ચોથો 100 એની હવે આ સદી ચાલ છે. 11મા ગાથામાં એક રિગાર સિદ્ધિની દ્રષ્ટિ બતાવે, 12મી ગાથામાં એકલો વ્યવહારની દ્રષ્ટિ બતાવે, ચોથા શ્લોકમાં કહે છે કે જ્ઞાની દરેક પર્યાયની યુગ પર જાણે છે. ચોથા શ્લોકમાં એમ કહે છે આખી સદી છે. 114 ગાથામાં પર્યાય સિદ્ધિ ભ્રમણ કરી જો, પછી કે પર્યાય ને જો અને પછી કે બે ને જો. અમૃતચંદ્ર આચાર્ય કહ્યું તો બે જ કહ્યું છે ને, ક્રમ ને અક્રમ ને દ્રવ્ય પર્યાય. હવે બે ને જાણ, પેલા એક ને જાણ, પછી બીજા ને જાણ, પછી એક અનેક ને જાણ, એમ જે સંધિ કરી છે. 11, 12 ગાથા અને ચોથો શ્લોક. 11મી ગાથા સિદ્ધિ નો વિષય છે, 12મી ગાથા વ્યવહારની દોષી જાણે. ચોથા શ્લોકમાં કહે છે આચાર્ય ભગવાન એ સાધકનું જ્ઞાન પરમાર જ્ઞાન પ્રગટ થયું છે. યુગપદ એક સમયમાં એમ સંધિ છે ચોથા શ્લોકની. આહા, એવો આત્માનો અનુભવ થતા પર્યાય દ્રષ્ટિગોચર થતી નથી. પર્યાય દેખાતી નથી, એકનું દ્રવ્ય સામાન્ય દેખાય. ધ્યાનમાં લાંબો કાળ રહેવાનું નહીં, એટલે શુદ્ધ ઉપયોગ છૂટીને શુદ્ધ પ્રવૃત્તિ રહી ગઈ અને ભાવ ઇન્દ્રનો જન્મ થયો. પછી કહે કે વ્યવહાર જાણેલો પરિણામ છે, એ પરિણામ થાય એટલે જ્ઞાન જાણે છે, વ્યવહારને જાણે છે, વ્યવહારનો આદર કરતો નથી, જાણે છે. જાણે છે એટલે ભિન્નપણે જાણે છે, ઉપેક્ષારૂપ જાણે છે, ઉદાસીનપણે જાણે છે. પરિણામમાં મમત્વ થતું, એક વખત પરિણામમાં મમત્વ છૂટી જાય પછી પરિણામનું જ્ઞાન થાય તો મમત્વ ન થાય. પણ એક વખત નિર્મમત્વ ભાવ પ્રગટ આત્માને આશ્રય થાય, પર્યાયનું આશ્રય છૂટી જાય અને ભગવાન આત્માના દર્શન થાય પછી અનુભવમાંથી બહાર આવે, પરિણામ જાણે. પણ એ પરિણામ મારા છે એવું એને પરિણામમાં જો મમત્વ થતું નથી તો પરિણામના વિષયમાં તો મમત્વ થવાનો પ્રશ્ન છે જ નહીં, મમત્વ જાય છે. 12મી ગાથામાં વ્યવહાર નહીં જાણેલું વિજ્ઞાન, ચોથા શ્લોકમાં ઉમાં બે પર્યાય ક્રમે ક્રમે કહી દીધી. નિર્વિકલ્પ ધ્યાનમાં તો બધું અક્રમે જણાય છે પણ કહેવામાં ક્રમ પડે છે. 11મી ગાથામાં સુધનયની મુખ્યતાથી આશ્રય કરાવવા માટે વાત કરી, 12મી ગાથામાં પર્યાયો છે એને જ્ઞાન જાણે છે, ઉદાસીન પણ જાણે છે, ઉપેક્ષા પણ જાણે છે, એમાં મમત્વ થતું નથી. પછી ચોથા શ્લોકમાં કહે છે કે પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો શાદવાદ પ્રમાણે આત્મા એક રૂપે છે ને અનેક રૂપે પણ છે ને નિત્ય છે ને અનિત્ય પણ છે. પ્રમાણમાં બે ધર્મો આવે, શુદ્ધનયમાં એક ત્રિકાળી ધર્મ આવે, અશુદ્ધનય અથવા વ્યવહારનયમાં વર્તમાન ભેદ આવે જાણવા માટે, અને પ્રમાણ જ્ઞાનથી ભેદા ભેદ બે એક સમયમાં જાણે. નિત્યાનિત્ય એક અને એક સમયમાં જ્ઞાન જાણે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. પ્રમાણ જ્ઞાનની પ્રધાનતાથી હવે આ ચોથો શ્લોક બનાવ્યો છે. ભાવાર્થ જીન વચન વાણી, નિરેન્દ્ર ભગવાનની વાણી હોય, આ બીજી જગ્યાએ શ્યાદવાદ ન હોય, સર્વજ્ઞ વિકરાળ પરમાત્મા ત્રણ લોકનો નાથ, જમીનથી ઊંચે હોય છે ઉપર એટલા ઊંચા હોય જે તીર્થંકર પરમાત્મા સ્વભાવ હોય, એમાં દિવ્ય ઘણી છૂટી. ભગવાન આત્મા પરિણામથી રહિત છે એવો આત્મા ઉપાધિ કર પછી કે ઉપાધિ થયા પછી પરિણામ છે એમ જાણ, પછી દ્રવ્ય પરિણામ બે છે એમ યુગપદ જાણ તને જણાશે, તો પછી દોષ છે નહીં. જીનવચન વાણી દીવધ્વની શ્યાદવાદ રૂપ છે. શ્યાદવાદ કથિત કોઈ અપેક્ષા એ કહેવું 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 એનું નામ શ્યાદવાદ. અને અનંત ધર્મને યુગપદ જાણવું તે પ્રમાણ જ્ઞાન. શ્યાદવાદ એ વચન વાણી છે અને એનો જે વિષય છે એ ધર્મો છે. ધર્મોને યુગપદ જ્ઞાન જાણે છે. શ્યાદવાદ છે જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે. એક નહીં કહે છે કે આત્મા નિત્ય છે, બીજી વ્યવહાર નહીં કહે છે કે આત્મા અનિત્ય છે. એ તો ઝઘડો થઈ ગયો, વિરોધ આવ્યો ને. કાંક્યો નિત્ય અને કાંક્યો અનિત્ય, કે નહીં પ્રમાણ જ્ઞાન કે છે કે નિત્યાનિત્ય સ્વરૂપ છે એમ અમારા જ્ઞાનમાં જાય છે. એકાંતે નિત્ય અને એકાંતે અનિત્ય એવું વસ્તુ સ્વરૂપ નથી. કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય. કથનચિત નિત્ય એટલે દ્રવ્ય અપેક્ષા નિત્ય. પર્યાય ધર્મથી જોવામાં આવે તો પર્યાય નિત્ય નહીં, આત્મા નિત્ય. એક આત્માના પરસ્પર વિરોધી બે ધર્મો એક દ્રવ્યમાં રહેલા છે, વિરોધ હોવા છતાં એક સાથે રહે છે. પ્રકાશ ને અંધકાર એક સાથે ન રહીએ, પણ નિત્ય અનિત્ય એક અનેક એવા ધર્મો તો એક સાથે પદાર્થમાં પદાર્થમાં હો આત્મા પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાય હો એમાં એક સાથે બે ધર્મો રહે છે. તો એમાં વિરોધ આવે છે, જેમ કે વિરોધ કેમ આવે છે એમ તર્ક કરે છે શિષ્યો સમજવા માટે. જેમ કે જે વસ્તુ સતરૂપ હોય, આત્મા સતરૂપ છે તો એ અસતરૂપ ન હોય, કે ના જે સતરૂપ છે તે જ અસતરૂપ છે. આત્મા જ સતરૂપે છે ને આત્મા જ અસતરૂપે છે. સ્વથી છે ને પરથી નથી એવો એક ધર્મ આત્મામાં એક સાથે યુગપદ રહેલો છે. આત્મા સતરૂપ છે અને કહો કે આત્મા અસતરૂપ પણ છે તો કહે છે શિષ્ય કે વિરોધ આવે છે, કે ના એમાં વિરોધ આવતો નથી. વિરોધ ટળી જાય છે અનુભવ જ્ઞાનમાં. અનુભવ જ્ઞાનમાં શ્યાદવાદનો ધર્મ જન્મ થાય છે. આત્મામાં શ્યાદવાદનો અભાવ છે, પણ આત્મજ્ઞાનમાં શ્યાદવાદનો સદ્ભાવ છે. જામનગરમાં પહેલી વાત કરી ચર્ચામાં સવારે છ સાડા છ પછી ફૂલે મૂકી દીધા. એક એક વાત મૂકતા જાઓ, બીજું શું કહ્યું ધીમે ધીમે. એક એક વાત ધીમે ધીમે, એક પટે તો બીજી મૂકાય, બીજી પટે તો ત્રીજી મૂકાય. પછી કઈ જામ લે કઈ વિરોધ નથી. આત્મામાં શ્યાદવાદનો અભાવ, આત્મજ્ઞાનમાં શ્યાદવાદનો અભાવ. આ શું આત્મા આત્માનું અવલંબન લેવા જાય છે ત્યારે એમાં કથનચિત નથી, સર્વથા છે. શ્યાદવાદમાં કથનચિત શુદ્ધ ને અશુદ્ધ આવશે, અશુદ્ધ પર્યાય અપેક્ષા કે છે કે આત્મા નિત્ય છે. તો આત્મા ની પર્યાય અનિત્ય છે, પર્યાય અપેક્ષા એ આત્મા નિત્ય છે. પર્યાય અપેક્ષા એ પર્યાય અનિત્ય છે એમ નહીં. પર્યાય ધર્મથી દ્રવ્યને જુઓ, દ્રવ્યના ધર્મથી દ્રવ્યને જુઓ તો દ્રવ્ય નિત્ય દેખાય છે. અને એને એને આત્માને એના પર્યાય ધર્મથી જુઓ, આત્માને આત્માને જુઓ પર્યાયને નહીં. એ માર્મિક વાત છે. પર્યાયને જોઈને પર્યાય તો અનિત્ય બધાય કહે, પણ પ્રમાણ જ્ઞાની કહે છે કે દ્રવ્ય અનિત્ય છે, આત્મા અનિત્ય છે. આત્મા નિત્ય છે અને આત્મા અનિત્ય છે. એક જ આત્મા નિત્ય રૂપે પણ છે અને અનિત્ય રૂપે છે. એવા બે ધર્મો પદાર્થમાં યુગ વિરોધી ધર્મ રહેલા છે, છતાં અવિરોધ છે. આ જ્ઞાન નું પડકું છે, દ્રષ્ટિ નું પડકું તો ચોખ્ખું એકદમ ખ્યાલમાં આવે, પણ જ્ઞાન નું પડકું જરા સમજવામાં જરા બુદ્ધિ લગાવે તો ખ્યાલ આવે. આત્મા હો પર્યાય નિત્ય નહીં, આત્મા દ્રવ્યના ધર્મથી જુઓ ને નિત્ય ધર્મથી જુઓ તો આત્મા નિત્ય દેખાય છે. હવે એ નિત્યને ગૌણ કરીને, અભાવ કરીને નહીં, પરમાણુમાં મુખ્ય ગૌણ થાય, દહીંમાં મુખ્ય ગૌણ ને નહીં, પરમાણુમાં મુખ્ય ગૌણ, બે ને મુખ્ય કરીને, દ્રવ્ય ને મુખ્ય કરીને જોતા દ્રવ્ય નિત્ય લાગે છે. હવે એ જ દ્રવ્યને ગૌણ કરો જોવા માટે, આશ્રય માટે તો મુખ્ય છે, પણ આ જાણવાની વિવક્ષા છે. એને ગૌણ કરીને એને એને પર્યાય ધર્મથી જો આત્માને, તો આત્મા અનિત્ય પણ દેખાય છે, આત્મા અનિત્ય જણાય છે. હો એમ આત્મા એક રૂપે દેખાય છે, અનેક રૂપે દેખાય છે, શુદ્ધ રૂપે દેખાય છે. સાધકના આત્માની વાત ચાલે છે અત્યારે, શુદ્ધ રૂપે પણ જણાય છે, અને આત્મા આત્મા પર્યાય ધર્મથી આત્માને જોવો, પર્યાય ધર્મથી પર્યાયને ન જોવો, પર્યાય ધર્મથી આત્માને જો, તો આત્મા કથનથી અશુદ્ધ છે, શુદ્ધ ને અશુદ્ધ છે. ઓ આ દ્રષ્ટિનો વિષય તો સર્વથા શુદ્ધ છે, અનુભવ થયા પછી પર્યાયથી જોવે તો એ અશુદ્ધ પર્યાય છે. એ આમાં લીધું છે ચોથા ક્લાસ બધું લીધું છે કે આપણે ઓમાય આવી ગયું બાર વીઘા તમને શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય બે ને જેમ છે તેમ જાણે છે, કહ્યું ને, અશુદ્ધતાને પણ જાણે, શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એને પણ જાણે, અને ત્રિકાળ શુદ્ધને પણ જ્ઞાન જાણે છે, બસ છે એમ. શ્રદ્ધાનો વિષય કે આશ્રય કરવો હોય કે એ ઉપાધે એની વાત નથી, અત્યારે જાણવાની વાત કે અસદરૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, દલીલ કરે છે એક હોય તો અનેક, અન્યમાંથી આ રીતે જૈન દર્શન નું ખંડન પણ કરે. નિત્ય હોય તો નિત્ય ન હોય, ભેદરૂપ હોય તો અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તો અશુદ્ધ ન હોય, કાં કયો આત્મા શુદ્ધ છે અને કાં કયો આત્મા અશુદ્ધ છે. સાધકને પૂછે છે અન્યમાંથી, સાધકને અન્યમાંથી પૂછે, સમ્યક દ્રષ્ટિને પૂછે છે, સમ્યક દ્રષ્ટિ કે એકાંતે શુદ્ધ ને એકાંતે અશુદ્ધ અમારા માર્ગમાં નથી. આત્મા કથનથી શુદ્ધ છે અને કથનથી અશુદ્ધ, તો સાધકની અવસ્થા સિદ્ધ થાય. જો સર્વથા અશુદ્ધ માને તો સાધકની અવસ્થા સિદ્ધ, અને સર્વથા શુદ્ધ જાણે તો પણ સાધક અવસ્થા સિદ્ધ થાય. એક એક શબ્દની કિંમત હોય છે. આ પક્ષથી અતિક્રાંત ભાગ્યો તે સમયનો મધ્યસ્થ થાય ને એને આ જ્ઞાનનું પણ ખ્યાલ આવે. એ છે શુદ્ધ હોય કે અશુદ્ધ ન હોય, કાં કયો આત્મા શુદ્ધ છે, સાધકનો આત્મા, અને કાં આત્મા સાધકનો અશુદ્ધ છે, એકાંત એમ કહી ગયો કે ના, નવી અપેક્ષા એ શુદ્ધ છે અત્યારે ત્રણેકાળ, અને વર્તમાન પર્યાય અપૂર્ણ છે, અશુદ્ધતા પણ છે, એ અપેક્ષા એ તેને આત્મા વર્તમાન અશુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે એમ નહીં, આત્મા વર્તમાનમાં અશુદ્ધ. એક પદાર્થ બે ધર્મને વિરોધી ધર્મને સાચવી રાખે, છતાં વિરોધ છે, જેમ છે તેમ જાણે છે. ઇત્યાદિ દૈવોના વિષયોમાં વિરોધ છે, જ્યાં દિનવચન કથનથી વિવક્ષાથી કથનથી ખ્યાદવાદ, કોઈ એક અપેક્ષા એ સત અને સત સ્વપણે છે, સત અને આત્મા પરપણે પરપણે નથી એવું નથી નામનો ધર્મ છે. આત્મા છે કે હા, આત્મા નથી કે આત્મા નથી, શું કહ્યું, આત્મા છે છે, આત્મા નથી કે નથી, સાધક કહી દે આત્મા નથી, શું કઈ અપેક્ષા એ ક્યાં વાત લગાડો કે પરનો મારામાં અભાવ છે, અપેક્ષા એ પર મારામાં નથી, ન નથી એવો ધર્મ પરથી જુદા પણ બતાવે છે, એના અસ્તિત્વની હયાતી બતાવે છે. સ્વપણે છે ને પરપણે નથી છે એવો ધર્મ છે, અને આત્મા નથી એવો ધર્મ. ધર્મ ધર્મ એટલે ધિકારી ગુણની વાત નથી, અપેક્ષિત ધર્મ એને ગુણ નથી. ગુણ નથી માટે એની પર્યાય પણ ન હોય. થોડું થોડું સમજી લખ્યું એની વાત છે. વિદ્યમાન વસ્તુ તે રીતે વિરોધ મટાડી દે છે. શાદવાદ કદાચિત કહીને વિરોધ, શાદ શુદ્ધ શાદ અશુદ્ધ, શાદ એ શાદ અને એમ શાદ એટલે કથનચિત. જૂઠી કલ્પના કરતો નથી. સાતકને કે આત્મા છે, પૂછો કે આત્મા છે કે આત્મા નથી એવું તમને લાગે છે કે આત્મા નથી એવું પણ લાગે છે. એવું અમને જ્ઞાન છે આત્મા નથી કે નથી નામનો ધર્મ એ બતાવે છે કે પર પદાર્થ મારામાં નથી. એમ મકાન મોટર બંગલા આ ફેક્ટરી આ સીટની એ નથી આત્મામાં નથી. રાગ આત્મામાં નથી, અંદરમાં જોવામાં આવે તો પર્યાય પણ આત્મામાં નથી. એવું અલૌકિક શાદવાદ કથન સમય જ્ઞાન તે જીન વચન જુઠી કલ્પના કરતો નથી. હવે કે છે કે તે જીન વચન જિનેન્દ્ર ભગવાનની ઓમકાર ધ્વનિ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એ બે નયોમાં જો રહ્યો બે છે. પ્રયોજન વશ મુખ્ય ગુણ કરે, જાણવામાં મુખ્ય ગુણ હોય, આશ્રયમાં મુખ્ય ગુણ ન હોય. આશ્રય તો એકનો જ હોય, આત્માનો એ કદાચિત કથનચિત આશ્રય ને કથનચિત પર્યાય નો આશ્રય એમ એમ ન હોય. જાણવામાં મુખ્ય ગુણ હોય. પ્રયોજન વસ્તુ દ્રવ્યાર્થિક નિર્ણય મુખ્ય કરી તેને નિશ્ચય કહે છે. નિશ્ચયની વ્યાખ્યા શુદ્ધ દ્રવ્યાર્થિક નિર્ણય મુખ્ય કરીને ક્યારે ગૌણ થઈ જાય, વ્યવહાર ગૌણ થઈ જાય, અને અશુદ્ધ દ્રવ્યાર્થિક પર્યાર્થિક નિર્ણય ગૌણ કરી ત્યારે વ્યવહાર કહે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક કેમ કહ્યું કે દ્રવ્યનો જ અંશ છે, પ્રમાણથી જોવામાં આવે તો એ પરનો અંશ નથી, માટે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહ્યું, અને એને 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 પર્યાર્થિક નહીં કહ્યું. પર્યાર્થિક નહીં એટલે પર્યાયનો ધર્મ છે, અને તેથી તેને વ્યવહાર કહે. આવા જીનવચનમાં જે ગુરુ શ્રમણ કરે છે, જીનેન્દ્ર ભગવાનની શાદવાદ વાણી એનો આશ્રય કરીને બે નયોના વિષયને વિરોધ હોવા છતાં અવિરુદ્ધપણે અનુભવ કાળમાં જાણી લે છે, તે અશુદ્ધાત્માને યથાર્થ પામે છે. સમ્યક દર્શનની 11મી ગાથા ગઈ. ત્યાર પછી વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન કર્યો, પછી બે ધર્મને યુગ પર જાણે એનું પ્રમાણ હું આ શ્લોક બનાવ્યો. કુંકુંદ ભગવાને પ્રમાણની વાત નથી કરી, એને તો નિશ્ચય નહીં થી અને વ્યવહાર નહીં થી બે ગાથા બનાવી. પછી સાધકને એમ થયું કે બેને યુગ પર જાણે એવું જ્ઞાન તો હોય કે નહીં, કે આ હોય, એટલે ચોથો શ્લોક બનાવ્યો. પ્રમાણ આ પ્રમાણનો શ્લોક છે. આત્માને યથાર્થ માને છે, અન્ય સર્વથા એકાંતી, સર્વથા એકાંતી કારણ કે નિત્ય છે ને કારણ કે અનિત્ય છે. સાંખ્ય મતે એકાંત નિત્ય કે, અને બૌદ્ધ મતે એકાંત અનિત્ય કે, અને જૈન મતે નિત્યાનિત્ય સ્વરૂપ છે આત્મા. નિત્યાનિત્ય સ્વરૂપ છે એમ જો તમે માનશો તો તમારું શ્રદ્ધાન ખોટું. કે માનવાની વાત નથી, આ જાણવાની વાત છે. સાંભળતો ફરો તું નિત્ય નિત્ય પણ અમે આ માનતા નથી, પણ નિત્ય નિત્ય છે એમ અમારા જ્ઞાન ના જ્ઞેયમાં પણ આવે છે. જાણવા માટે છે. અન્ય સર્વથા એકાંતી સાક્ષાતી આ એકલા હાથે પુરુષાર્થ કરે તો પણ પુરુષાર્થ કરવો એટલે વિદ્વાન મનન છે. અંદર રિએક્શન છપાઈ ગયા બધા. ટાઈમ હોવો જોઈએ, રસાયણિક પ્રવૃત્તિ છોડી. રસાયણિક પ્રવૃત્તિમાં લક્ષ્મી આવે દેખાય છે. અને આ વેપાર ધંધો છોડી અને નવને બદલે 11 વાગે જાય ફેક્ટરી તો ધંધો ઓછો થઈ જશે. માટે આપણે 9 વાગે જાઓ એમ નહીં. હા થોડો ટાઈમ આમાં આત્મા માટે કાઢવો જોઈએ. કાઢવો તો આખો ટાઈમ કાઢવો જોઈએ. આખો ટાઈમ ન નીકળે કદાચિત પ્રમાદવશ તો થોડો ટાઈમ તો કાઢવો જોઈએ. સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો સમજાયું કે પોતાનું સ્વરૂપ છે, આત્માને પામતા નથી. શાંતિમાંથી એકાંત પક્ષવાળા શાંતવાદને છોડે છે અને એકાંતમાં ખેંચાઈ જાય છે. એક ધર્મને આત્મા કહે છે, કારણ કે વસ્તુના વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી. વસ્તુ છે એ સર્વથા આવો જ છે આત્મા એવો વિષય નથી. જ્ઞાન અપેક્ષાએ દ્રષ્ટિ અપેક્ષા એ સર્વથા છે, જ્ઞાન અપેક્ષા એ કથિત છે. દ્રષ્ટિ અપેક્ષા આત્મા શુદ્ધ જ છે અને અશુદ્ધ નથી. અને જ્ઞાન અપેક્ષા એ જોવામાં આવે તો દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય થોડી અશુદ્ધ છે એમ. એકાંત પક્ષ નો વિષય નથી તો પણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી જાણીને વસ્તુની અસત્ય કલ્પના કરે છે. અન્ય મતી જે અસત્ય છે, બાધા સહિત વિચાર છે, સમ્યક એકાંત પૂર્વક અનેકાંતનું જ્ઞાન એક સમયમાં થાય છે. 11મી ગાથામાં સમ્યક એકાંતનો વિષય બતાવ્યો, એનો આશ્રય કરીને સમ્યક દર્શન થયું એમ બતાવ્યું. એ વખતે સમ્યક જ્ઞાન પણ સાથે પ્રગટ થયું. એ સમ્યક જ્ઞાન 12મી ગાથા સવિકલ્પ દશામાં આવતા પરિણામ જેમ છે તેમ જાણે છે. સમ્યક જ્ઞાન પ્રવીણને તો જાણે છે, પર્યાયને પણ જાણે છે. અને પ્રમાણથી જોવામાં આવે તો યુગપદ્રવ્ય પર્યાય બેને એક સાથે જાણે, ઉપક્રમે જાણે. દ્રવ્યને જાણે ત્યારે પર્યાય ન જણાય, પર્યાયને જાણે ત્યારે દ્રવ્ય ન જણાય. નહીમાં ક્રમો જાણવા માટે અને પ્રમાણમાં અક્રમો એક સાથે યુગપદ દ્રવ્યને અને પર્યાયને એક સમયમાં જાણે. જેમ કેવળી જાણે એમ શુદ્ધ જ્ઞાની જાણે. હો અક્રમે જાણે, ક્રમે જાણે તો નૈના વિકલ્પ આવે, અક્રમે જાણે તો નિર્વિકલ્પ પ્રમાણ થઈ જાય. ધ્યાનમાં મગ્ન હોય એક પદ એક સાથે બધા ધર્મોને જાણે એવું નિર્વિકલ્પ પ્રમાણ. સવિકલ્પ પ્રમાણ, નિર્વિકલ્પ પ્રમાણ, સવિકલ્પ નહીં ને નિર્વિકલ્પ નહીં એમ હોય છે. એ તો એકાંતમાં ખેંચાઈ ગયું તો મિથ્યા દૃષ્ટિ છે એમ કહે છે. જૈન મત અનુયાયી નથી. જાણવા માટે શ્યાદવાદને છોડ્યો એ, જાણવા માટેનો શ્યાદવાદ જે હતો એને છોડી દે છે. એકાંત પત્ર પોતા આ રીતે 12 ગાથાઓમાં પીઠિકા ભૂમિકા છે. નિશ્ચયની વાત કરી, વ્યવહારની વાત કરી અને પ્રમાણને માટે શ્લોક બનાવ્યો બેન. એટલે આ 12 ગાથા પીઠિકામાં પૂરું થયું. પીઠિકા એટલે ઓટલો બનાવે ને, કઈ આજુબાજુ ઓટલા હોય એમ. 12 ગાથા છે, પીઠિકા છે એમ. પાયો નાખીને ભરીને પછી મકાન ચડે ને, એમાં પાયો છે. 12 ગાથા છે, સમયસારનો પાયો છે. અને પાયા ઉપર 415 ગાથા પછી વિસ્તારથી બનાવશે. કોઈ 12 ગાથા સાંભળીને વાંચીને એનું ભાવભાષણ કરીને થઈ જાય છે. સૂક્ષ્મ રુચિ વાળો જીવ, સૂક્ષ્મ રુચિ વાળો જીવ થોડું લેખું જાદુ કરીને વાંચ્યો તો કાઢી લે છે. 12 ગાથા સુધીમાં કોઈ જીવ સમય ભરતી થઈ જાય છે. અને વિસ્તાર રુચિ વાળા જીવ હોય એ 12 ગાથામાં પામતા નથી. એને માટે વિસ્તાર કરીને 12 ગાથા ઉપરાંત 13મી ગાથાથી શરૂ કરશે. 415 ગાથા અને એમાં કોઈ પામી જાય છે. હું તો 12 ગાથા સુધીમાં પામે અને ન પામ્યા હું તો 415 ગાથા જે ખ્યાલમાં આવે તો પામી જાય છે એમ દેશન આપ્યા ને ભગવાને ઉલ્લેખ કર્યો છે આ ગાથા. હવે હવે પાછો સમ્યક દર્શનનો કેમ જન્મ થાય છે? 11મી ગાથામાં જે કહ્યું એ જ વાત. સમ્યક દર્શન દ્રષ્ટિ પ્રધાન થી તો સમ્યક દર્શન થાય છે, પણ જ્ઞાન પ્રધાન થી પણ સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? પરમાત્મા નજર પડે તો ન્યાલ થઈ જાય, મમત્વ ભાવ છૂટી જાય, નિર્મમત્વ મોક્ષ માર્ગ પ્રગટ થઈ આનંદ અનુભવ કરે, સંસારનું દુઃખ ટળી જાય. અત્યારે તો જ્ઞાન જોઈએ સંસારમાં, પણ સંસારિક સુખનો પણ અભાવ છે, સંસારિક સુખનો પણ અભાવ છે. અભાવ વધારે વધારે થતો દેખાય છે. પહેલાના કાળમાં આવું નહોતું, પછી 30 વર્ષ 40 વર્ષ પહેલા આવું નહોતું. અનેક પ્રકારની વિતંભાઓ જીવને આવી જાય છે. અમુક પ્રકારનો પુનઃદય હોય, પણ અમુક પ્રકારનો પાપનો ઉદય સાથે આવે. એટલે ગુરુ પૈસા હતા એની જે ભૂખ હતી ઉડી જાય. હું પછી ખોટી હું પૈસા હોય અમારા જેવું કોઈ છૂટી નથી, અને એમાં કઈ કુટુંબમાં પ્રતિકૂળતા આવી જાય. શું થયું? અમે સુખી હતા ને, હવે કેમ કયો છું દુઃખી? અમે સુખી હતા, તારી કલ્પના હતી, ખોટી કલ્પના હતી. કોઈ દેશ સંબંધે વ્યાધિ આવી જાય, બધું પ્રતિકૂળતામાં તો અનેક પ્રકાર હોય ને. દેશ સંબંધી, કોઈ માનસિક સંબંધી, કોઈ કુટુંબ સંબંધી, કોઈ આર્થિક સંબંધી, એમ કાંઈ ને કાંઈ કાંઈ ને કાંઈ પશ્ચિમ કાળના જીવોને બહારનું સુખ પણ પૂરું નથી. બહારની અપેક્ષા એટલું તો કઈક ને કઈક કઈક ને કઈક કોકને લાગી પડેલું હોય છે. આ એ દુઃખ થી છૂટવું હોય તો ઉપાય આત્માને જાણો. જે શુદ્ધ આત્મા છે તારી પાસે, એનું શરણ લે, એનું અવલંબન લે, સુખી થવાનો ઉપાય એ તો આત્મા છે. કોઈ બાકી શરણ આ જગતમાં નથી. હમણાં લાઈટ જાય છે. હવે 12 ગાથા પૂરી થઈ. હવે સમયસારની શરૂઆત ખરેખર હવે થાય છે 13મી ગાથા. અને 13મી ગાથામાં નામકરણ, જે 9 તત્વો આવવાના છે, એ 9 તત્વોના નામ એનો જન્મ 13મી ગાથામાં થયો. 12મી ગાથા સુધી 9 તત્વોના નામ ન આવ્યા ક્યાંય. 9 તત્વોના નામ ક્યાંય નથી. 9 તત્વોના ભાવો છે અંદર, એ તો પેલા કળશમાં આવી ગયા. 9 તત્વોના ભાવ તો નમ સમય સાથે અસ્તિનાથ, પણ ખરેખર જેને નામ કહેવામાં આવે એ 13મી ગાથામાં નામ આપશે. એ 13મી ગાથા સમ્યક દર્શનની ગાથા છે. એ સમ્યક દર્શનની ગાથા આવવાની છે. એની પૂર્વે 3 શ્લોક આચાર્ય ભગવાન કહે છે. 13મી ગાથામાં શું આવવાનું છે એની ભૂમિકા બાંધે છે. એટલે 13મી ગાથા આવવાની છે એનો વિચાર વર્તમાનમાં 3 શ્લોક થી ઉત્પન્ન થઈ જાય છે. પછી 13મી ગાથા આપશે, અને યથાર્થ જાણે તો સમય દર્શન થશે. 11મી ગાથા જાણીને સમય દર્શન થાય, દ્રષ્ટિની મુખ્યતા છે એમાં. 13મી ગાથામાં જ્ઞાનની મુખ્યતાથી પણ જ્ઞાયકનું જ અવલંબન લેવડાવશે. જ્ઞાનની મુખ્યતામાં પર્યાયનું અવલંબન ન હોય. એ જ્ઞાનની મુખ્યતાથી જણાવે, પણ જાણે તો આત્માને એકલા એમ કહેશે. હવે આચાર્ય શાંતિથી આ તો ધીમે સ્વાધ્યાય કરવાનું છે. ખરેખર તો જંગલ માટે સ્વાધ્યાય કરવાનું છે. એકાંત બીજો ન હોવો જોઈએ પાછો. હા, એવું છે તો એવું, પણ શું થાય? વન શાસ્ત્ર છે, વનમાં લખાયેલું છે, જંગલમાં. હવે આચાર્ય શુદ્ધને પ્રધાન કરી, જો મુખ્ય કરી નિશ્ચય સમ્યકનું સ્વરૂપ કહે છે. વ્યવહાર સમ્યક દર્શનનો વિષય તો બધા જાણે છે, પણ એ નવ તત્વને જાણતા પણ સમ્યક દર્શન કેવી રીતે થાય એ વિષય આવવાનો છે. નિશ્ચય સમ્યકનું સ્વરૂપ કહે છે. નિશ્ચય એટલે ખરેખર આત્માનો અનુભવના કાળે આનંદ આવે ત્યારે ત્યારે સમ્યક દર્શન થયું કહેવામાં આવે છે. અશુદ્ધ નહીં વ્યવહાર નહીં પ્રધાનતામાં બોલા શુદ્ધની મુખ્યતા કરી પેલી લીટીમાં. હવે વ્યવહારની મુખ્ય પ્રધાનતાથી જીવાદી તત્વોના શ્રદ્ધાને સમ્યક કહ્યું છે. નવ તત્વોનું શ્રદ્ધાન તે સમ્યક છે, એ વ્યવહાર છે. વ્યવહારને નવ તત્વને જાણે, વ્યવહાર નહીંથી નવ તત્વને જાણે તો વ્યવહાર સમ્યક છે, અને નિશ્ચય નહીંથી નવ તત્વને જાણે તો નિશ્ચય સમ્યક છે. બે નો વિષય નવ તત્વ છે, સાંભળજો. બે નો વિષય તો વ્યવહાર નહીં થી નવ તત્વ ને જાણે તો વિખ્યાત થાય, અને નિશ્ચય નહીં થી નવ તત્વ ને જાણે તો સમ્યક થાય. વ્યવહાર નહીં થી નવ તત્વ ને જાણે તો વ્યવહાર સમ્યક દર્શન થાય, નિશ્ચય નહીં થી નવ તત્વ ને જાણે તો નિશ્ચય સમ્યક દર્શન થાય. વિષય તો નવ તત્વ રાખો, પણ જોવાની કળામાં નહીં બદલાવી નાખે, નહીં બદલાવી નાખે. વ્યવહાર નહીં થી જાણ એની આ ભૂમિકા બાંધી છે પંડિતજી, આ ભૂમિકા બાંધી આ પાનકળ લીટીમાં બાંધી છે. વ્યવહાર નહીંની પ્રધાનતામાં જીવાદી તત્વોને શ્રદ્ધાને સમય કહ્યું છે, તો અહીં એ જીવાદી તત્વોને, જીવાદી તત્વો તો એ જ રેખા. વ્યવહારની નો વિષય પણ એ, અને નિશ્ચયની ના વિષયમાં પણ નવ તત્વ. નિશ્ચય નહીં આત્માને જાણતો સમય દર્શન એમ નહીં આવે. નિશ્ચય નહીં નવ તત્વ ને જાણ, ઉતારને નવ તત્વ જાણ તો સમય થશે. આવશે હજી ધીમે ધીમે તેમની કાંઠા આવશે ને, ઘણું આવશે. અંદર ઘણું ભરેલું લખેલું છે. અહીં એ જીવાદી તત્વોને જો શુદ્ધાત્માને ના લખું, વિષય તો નવ તત્વ રહ્યો. વ્યવહારની નો વિષય નવ તત્વ ને નિશ્ચયની નો વિષય, પણ પ્રભુ તો વ્યવહારની નો વિષય છે, નિશ્ચયની નો વિષય કેમ થાય? એમ તર્ક તો થાય ને, પર્યાય છે ને, એ પર્યાય છે. તો એકાંત વ્યવહારની નો વિષય હોય, એ નિશ્ચયની નો વિષય, ભૂતાર્થની નો વિષય કેવી રીતે થાય? એ સાંભળ તો આવશે, એમાં તને ખ્યાલ આવી જશે, તને ખ્યાલ આવશે. એ જીવાદી તત્વને શુદ્ધ નહીં વડે જાણવાથી, એટલે ભૂતાર્થને જે જાણવાથી સમ્યક થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચના રૂપે ત્રણ શ્લોક કહે છે. વ્યવહાર નહીં કથન કે પ્રયોજન કહ્યું તો પણ તે કઈ વસ્તુ બોધ નથી. વ્યવહાર નહીં કથન ચિત કોઈ અપેક્ષા એ પ્રયોજનવાન એટલે જાણેલો પ્રયોજનવાન કયો છે. બારમી ગાથામાં આચાર્ય ભગવાને કથનચિત પ્રયોજનવાન કયો છે, એટલે કે જાણવા માટે પ્રયોજનવાન કયો છે. આદરવાની વાત નથી, કરવાની વાત નથી. પણ બારમી ગાથામાં સવિકલ દશામાં સાધક આવે છે
ત્યારે એ વ્યવહારની નો વિષય જે નવ તત્વના ભેદો પર્યાયો છે એ જાણે લો બ્રહ્મજ્ઞાન કયો છે. તો પણ જ્યારે એ સાધક પોતે અંતર મગ્ન થઈને આત્માને જાણે છે ત્યારે કોઈ ભેદ દેખાતો નથી. માટે ભેદ કોઈ વસ્તુ અભેદમાં ભેદ દેખાતો નથી, માટે ભેદ અવિદ્યમાન છે. વિના ભાવા સો દ્રષ્ટા એકલા ચૈતન્ય ચમત્કાર ઉપર અભિમુખ થઈને આત્માને જાણે છે તો આ પર્યાયના ઉત્પાદ વિના ભેદો દેખાતા નથી. સોનાને જુએ છે, સોનાના ભેદને જોતો નથી. એકાંતે સોનાના ભેદને જુએ છે, સોનાને દેખતો નથી. સોની તો સોનાને ને સોનાના ઘાટને જેમ છે તેમ જાણે છે. બ્રહ્મજ્ઞાન કયો? બારમી કાઠામાં કયો ને જાણેલો બ્રહ્મજ્ઞાન. તો પણ અનુભવ કાળમાં જોવામાં આવે તો પર્યાય દેખાતી નથી. એકલું દ્રવ્ય સામાન્ય દેખાય છે, એના ઉપર ઉપયોગ જાય છે. જેનું લક્ષ કરે તે દેખાય, જેનું લક્ષ છૂટી જાય તે દેખાય. શું કહ્યું? જેનું લક્ષ ન હોય એ ન દેખાય, જેનું લક્ષ હોય એક જ દેખાય. દાખલો તો આપ્યો છે એક વાર, ફરીથી દાખલો સારો છે. અગાઉના કાળમાં તો બ્રાહ્મણ ને જમણ કરવાનો, રવિવાર આવજો ગોર બાપા. શુક્રવારે જમવાનું કહ્યું, શુક્ર ને સંગી બે દી ખાધું નહીં એને બ્રાહ્મણ. છોકરાઓ કે બાપુજી જમવા બેસી જાય, દીકરી બનાવી છે અને કઈ ખબર પડે નહીં, તારું કામ નથી. મારે રવિવારે જમવા જવું કે લાડવા ખાવ, સમજી ગયા? એવી ભૂખ લાગશે એવું તો ખરો. રવિવાર આવ્યો અને જજમાને ચૂરમાના લાડુ અવડાવડા બનાવ્યા. પેલા ને કાળમાં તો મોટા ખોરાક મોટો લાડુ હેટાડે તો લાડુ ખોરાક નહીં ને, એટલે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ જે ફરે એ બી પ્રકૃતિઓ વ્યંજન પર્યાય ફરે. વ્યંજન પર્યાય બે લાડો મૂક્યા આટલા આટલા અને હારે કચોરી લઢિયા બતરવૈયા બુધિયો સુરત થી પાપડી પગાવીને આ હા એવું ભોજન આખું તાળ ભરે ભૂલકો ભૂલકો ભેગું તો એ લાડવા ઉપર એનો હાથ ગયો. બીજું કઈ દેખાણું નહીં. ગુરુ બાપા તમારો હાથ લાડવા ઉપર જાય છે પણ આ બીજી સ્વાદિષ્ટ વસ્તુ અલૌકિક છે. પણ મને એ દેખાતી બોલો કે મને દેખાય છે આ કે મને દેખાતી નથી. મને તો એકલા લાડવા બે લાડવા તો આમ ચટણી કરી ગયો, બીજા લાડવા લાવી એક ને જોડી લાવ છે એક આને જોડી જોડી લાવ સમજી ગયા. પછી બીજો લાડવા પીકા એક ગુરુ બાપા એટલું તો કહો આ અમારી મહેનત સામે તો જો તમે એમ કરો નજર તો કરો આ ભજીયા કચોરી ઉધિયું સુરત થી પાપડી બગાવી છે મહેનત કરી છે ઘરના ભૈરાઓ કે ભલે જો આમ નજર કરી એને નજર તો કરી આ ક્યાં કઈ આ પણ કે હું એને દેખું છું પણ મને દેખાતો મને તો અહીંયા નજર કરું તો એ લાડવો દેખાય છે. નિરાકાર અવસ્થામાં પણ એનો જયારે પ્રતિભાસ થાય છે સાધક ને ત્યારે એક નહી જણાતું નથી પણ જાણનાર જણાય છે હર હાલતમાં. પછી એ તો દાખલો પૂરો થયો અને અહીંયા જમણવાર હતી તો ઓલા આપણી સોમનાબેન ને સોમનાબેન ની બેન એનો એક દીકરો 5-6 વર્ષનો મને તો એતો 8-9 વર્ષનો પણ બેનથી બેન 5-6 વર્ષનો છોકરો જેમાં બેઠો તેની મા ની હારે જેમાં બેઠો એની મને તો લાડુ દેખાય છે. 5-6 વર્ષ નો છોકરો બોલ્યો જેને જેની રુચિ હોય એ દેખાય જેની રુચિ માંથી બધું નીકળી ગયું એટલો આત્મા જોઈને આત્મા દેખાયા કરે છે, કઈ દેખાતું નથી એવી સ્થિતિ છે સાધકની. અહીં એ જીવાદી તત્વો ને સુધરી વાળી જાણાતી સમય એમ કહ્યું છે, ત્યાં ટીકાકારીની સૂચના રૂપે ત્રણ શ્લોક કહે છે. તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે વ્યવહાર નહીં ને કથનથી પ્રયોજનાર્થ કયો, આ કથનથી પ્રયોજનાર્થ ને જાણેલો પ્રયોજનવાન, આદરેલો કે કરવાની વાત નથી, કરવાનું જૈન દર્શન માં નથી, જ્ઞાન માં નથી ને જ્ઞાયક માં કરવાનું નથી. જ્ઞાન માં જાણવાનું થાય છે અને જ્ઞાયક માં જાણવાની શક્તિ રહેલી છે. શક્તિનો પિંડ છીનીની વ્યક્તિ થાય તો જાણવું 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 આવે, કરવું કરવું એમાંથી નીકળતું નથી. કેમ કે આત્મા અકાર જ્ઞાતા છે, કરતા ધર્મ છે પર્યાયનો, પણ પર્યાયને કરે એવો એનામાં ધર્મ નથી, જાણે એવો ધર્મ છે. કરતા ધર્મને જાણે ને ભોગતા ધર્મને પણ જાણે, જાણે જાણે રાખ કરવાનું કાંટો કાઢી નાખ, અને પછી જાણે તો કેને જાણે કે પોતાને, બસ ત્યાં પૂર્ણ વિરામ થાય છે. એ શ્લોક કે છે કે શ્લોક બોલો પાંચમો, પાંચમો ના
તદપિ પરમાર્થમ ચિત્ચમત્કાર માત્રમ
જ્ઞાન કે આત્મા, દર્શન કે આત્મા, સવિકલ્પ દિશામાં સાધક ને પણ એ ગુણ ગુણી ના ભેદ નો દ્રવ્યપર્યાય ભેદ નો વિચાર આવે, વિચાર આવે છે ત્યારે સવિકલ્પ દિશામાં એ વિકલ્પ શું થાય છે. એટલે અસ્તાલંબ કયો છે, એવી રીતે કઠોળ હોય ને ચડવાનો ને આમ ચાલીને ચડે ને, પણ ચડે છે કે ઉતરે છે, ચડવામાં જરૂર હોય ઉતરવામાં જરૂર. એક એક શબ્દ ની કિંમત છે, ચોથામાંથી પાંચમામાં, પાંચમામાં છઠ્ઠામાં જાય છે. જ્યારે વચ્ચે સવિકલ્પ દિશા આવે છે તો જ્ઞાન કે આત્મા, દર્શન કે આત્મા, અશુદ્ધ જ્ઞાન કહેવાય, મતિ જ્ઞાન કહેવાય, અવધિ જ્ઞાન કહેવાય, કેવળ જ્ઞાન કહેવાય, એવા દ્રવ્યના ગુણોના ને પર્યાયોના વિચારો આવે, વિચારો આવે છે સવિકલ્પ દિશામાં. તો પણ અસ્તાલંબ કયો છે, સહાયક કયો છે, સહાયક એટલે સાથે સાથે રહે તેને સહાયક કહેવામાં આવે છે. નિશ્ચય રત્નત્રયના પરિણામની સાથે વ્યવહાર રત્નત્રયના પણ સાથે સાથે રહે છે તો એને ઉપચારથી એને અસ્તાલંબ કહેવામાં આવે, સહાયક કહેવામાં આવે છે. સહાયક બાહ્યક છે નહીં, સહાયક નથી વ્યવહારને, ઉપચારથી એને સહાયક કે સહચર દેખીને નિમિત્ત દેખીને એમ કહેવાય. તો પણ જો આ સવિકલ્પ દશામાં એ વ્યવહાર આવતો હતો, જાણેલો પ્રિઝનર હતો, તો પણ જે પુરુષો જે સાધક આત્મા હો ચૈતન્ય ચમત્કાર માત્ર પરદ્રવી ભાવોથી રહિત શુદ્ધ નિના વિષયભૂત પરમ અર્થને એટલે પદાર્થ, અર્થ એટલે પદાર્થ, નાયક ભાવને અર્થ કહેવાય, અર્થ એટલે પદાર્થ, એને અંતરંગમાં અવલોકે છે, પર્યાયને અવલોકતો નથી. સવિકલ્પ દિશામાં પર્યાય જાણેલાલ હતું, અવલોકન હતું, પણ જ્યાં અંતરમાં ગયો નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યાં એ પર્યાયનું લક્ષ થાવ છૂટી જાય છે. એકલો ચૈતન્ય ચમત્કાર માત્ર હવે સામાન્ય આત્મા અનુભવમાં દ્રષ્ટિમાં આવે છે એવા જીવોને તેની શ્રદ્ધા કરે છે તથા પ્રદુપ લીન થઈ ચારિત્ર ભાવને પ્રાપ્ત કરે છે તેમને તે વ્યવહાર નહીં કાંઈ પણ પ્રયોજન નથી. અંતરમાં જઈને ધ્યાનમાં મગ્ન થાય ત્યારે પર્યાય એને જણાતી નથી, હોવા છતાં જણાતી નથી, એકલો અભેદ સામાન્ય જણાય છે. એટલે એમાં શુક્લ ધ્યાનની શ્રેણી આવી અને કેવળ જ્ઞાનની પ્રગટતા આમાં થાય છે. સાધક ને વચ્ચે બાધક આવે છે, બાધક ને ઓળંગીને પાછું સાધક થઈને પરિપૂર્ણ થતા બાધક ભાવ વચ્ચે આવે છે ખરા, પણ એને ઓળંગે છે, એની ઉપેક્ષા વર્તે છે, એટલે એ તરફ એનું લક્ષ્ય જતું નથી. બાબા શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાના આચરણ થયા બાદ અશુદ્ધ નહીં કાંઈ પણ પ્રયોજનકારી નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પણ પ્રયોજનવાન નથી અને કેવળ જ્ઞાન પરિણામ થાય પછી પણ પ્રયોજનવાન નથી. સોળ બધું સોનું થઈ ગયું પછી શું, એ તો છે નહીં કાંઈ, એને જાણે. એટલે જ્યાં સુધી હોય ત્યાં સુધી વ્યવહાર ચાલે તો પ્રયોજનવાન. પણ બે એના પ્રકાર છે, નિર્વિકલ્પ ધ્યાનમાં પણ વ્યવહાર જણાતો નથી અને પરમાત્મા થાય ત્યારે વ્યવહાર હોતો નથી એટલે જણાતો નથી. સાધક અવસ્થામાં વ્યવહાર છે ખરો, પણ નિર્વિકલ્પ ધ્યાનમાં એ ભેદ જણાતો નથી અને પરમાત્મા થાય ત્યારે એવો ભેદ જ નથી, પછી જાણેલો પ્રેમવાન હોતો નથી. આ સાધકની ને પરમાત્માની વાત ચાલે છે. પરમાત્મા થવું છે ને બધાને, તો પરમાત્મા થવા પહેલા સાધક કેવા હોય એનું જ્ઞાન પણ થાય અને સાધક કેમ થવાય એનું પણ જ્ઞાન ને ભાન એને થાય, ત્યારે સાધક થઈ જાય. કોઈ સંસારમાં લાંબો ટાઈમ દે એક નક્કી કરી રાખ, નક્કી કરવું કે કોઈ જીવ સંસારમાં લાંબો પાડી, કેમ કે પર્યાયનો ધર્મ પણ મુક્ત થવાનો છે. પર્યાયનો ધર્મ બંધાવાનો નથી. ભાવબંધ રાગ થાય છે તો વિભાવ છે એનો, એ પર્યાયનો સ્વભાવ ક્યાં છે? દરિયાનો સ્વભાવમાં તો રાગ નથી, બે બહેનો છે એને આ વાત કહું છું. પર્યાયમાં પણ થોડો ટાઈમ રહે, આ થોડો ટાઈમ જ છે. અનંતકાળ ગયો એની અપેક્ષા એ કદાચ બે પાંચ દસ હોય તો થોડો ટાઈમ કહેવાય ને. પર્યાયનો સ્વભાવ પણ પાણીનો સ્વભાવ, વિભાવ થયું ગરમ થયું એની યોગ્યતા અને અગ્નિ નિમિત્ત પોતાની પર્યાયની યોગ્યતા એ વખતે અગ્નિમાં નિમિત્ત, પણ પાણીનો સ્વભાવ તો ઉષ્ણ રહેવાનો નથી, શીતળ થવાનો જ છે. એમ મિથ્યા તો કાયમ રહે પર્યાયમાં, એવો દ્રવ્યનો તો સ્વભાવ નથી પણ પર્યાયનો સ્વભાવ પણ નથી. આ પર્યાયના સ્વભાવમાં તો જાણવું જાણવું છે, એમાં ક્યાં મિથ્યાત્વ આવે? એમ જો પક્ષમાં આવી જાય જાણવાના તો જાણના જણાઈ જાય તો મિથ્યાત્વ ટળી જાય. આપણા ગુરુદેવ તો ફરમાવતા હતા, ગુરુદેવ તો કોઈ કોઈ વખતે બહુ પ્રબોધ આવી જાય અને ઘણા માણસો હોય આવું જે તત્વ રૂચિપૂર્વક સાંભળે અને અપનાવે એનો મોક્ષ ધ્યાન ના લેતો હાય હાય અમારું શું થશે વિચાર કાઢી નાખો. હું તો ખરો ને પરમાત્મા, પરમાત્માનું શું થાય? પરમાત્મા હોય એ તો સુખ હોય છે. પરમાત્મા સંસારી હોય કે? અને સંસારી તત્વ છે એ પરમાત્મા તત્વ? એ પરમાત્મા તત્વમાં સંસાર તત્વનો સર્વથા અભાવ, સર્વથા અભાવ. વચને કેમ દરિદ્રતા? વચન દરિદ્ર ન બોલું. સ્થિતિ કદાચ આર્થિક નબળી હોય તો પણ હું ગરીબ થઈ ગયો કોઈ વિચાર ન કરવો. એમ આ તો દાખલો, આ તો દ્રષ્ટાંત, એ તો પરમાત્મા છે. પરમાત્મા થવા માટે જ મારી લાયકાત પર્યાયની છે. સંસાર મારી પર્યાયમાંની એ એવી મારી પર્યાયની લાયકાત હવે હું જોતો નથી. મને ગુરુ મળ્યા, ગુરુએ કહ્યું. આ ગુરુ તો ગુરુ થઈ ગયા છે. હવે પછીના શ્લોકમાં નિશ્ચિત સમયનું સ્વરૂપ કહે છે, જે તેરમી ગાથામાં આવવાનું છે એ શ્લોકમાં એને કરે છે વાત.
ಆಯೋ ಹೇ
ನಿತ್ಯ ನಿರಂಜನ